પ્રતિક વગેરે ઓળખી જાય છે
અને મરણ સમયે ક્ષેત્રાંતર ઉપર દ્રષ્ટિ નથી પરંતુ પરિપૂર્ણ ઉપર દ્રષ્ટિ.
અભિપ્રાયમાં એટલે શ્રદ્ધામાં, માન્યતામાં, પરિણામ કોઈ પણ પ્રકારના પરિણામો શુદ્ધ કે અશુદ્ધ પરિણામ માત્ર, અને ગતિ ચાર ગતિ કે સિદ્ધ ગતિ પંચમ ગતિ વગેરે ગૌણ થઈ જાય છે. અને મરણ સમયે ક્ષેત્રાંતર ઉપર દ્રષ્ટિ નથી કે અમે અહીંથી અત્યારે આ દેહમાંથી છૂટીને સિદ્ધ અરે સ્વર્ગમાં જશું એમ અમારી દ્રષ્ટિ ક્ષેત્રાંતર ઉપર નથી પરંતુ પરિપૂર્ણો પર. મરણ વખતે એવો વિચાર નથી આવતો કે આ ભરત ક્ષેત્રમાંથી મધ્યલોકમાંથી અમે ઉર્ધ્વલોકમાં જશું એ અમારી નજરમાં નથી. સસો ચૌદ
પ્રતિ સમયનું પરિણામ તે કાળે જાણેલું પ્રવૃત્તિમાં છે, બસ એટલી જ મર્યાદા છે.
પ્રતિ સમય એટલે સમય સમયે થતું પરિણમન, થોડો વિતરાગ ભાવ કે થોડો રાગ ભાવ, તે કાળે તે સમય પૂરતું જાણેલું પ્રજ્ઞાન છે. આગળ પાછળ કોઈ એ વખતે વિચાર નથી હોતો. જે સમયે પર્યાય પ્રગટ થાય છે તે સમય પર્યાયનું જ્ઞાન બસ થયા કરે, બસ એટલી જ મર્યાદા છે. જાણેલું પ્રયોજનમાન છે એટલી મર્યાદા છે. ઉપાદેય નહીં ને હે પણ નહીં, બસ જ્ઞેય એટલું પ્રયોજન. કેમ કે એવો સ્વભાવ છે સહજ જ્ઞાનનો, નાયકને જાણતા પરિણામ જે થાય એ જણાય છે બસ. છસો પંદર પરિણમન ચાલુ છે, પણ સમયે સમયે આ હે છે એવો વિચાર કરવો પડતો નથી. કેમ કે જાણેલો પ્રયોજન છે એટલે કે આદરેલું પ્રયોજન નથી, એટલે કે એમાં આત્મબુદ્ધિ નથી, માત્ર એ જ્ઞેય છે બસ. મારા પણની બુદ્ધિ થતી નથી એનું નામ ધ્યેય છે. પણ પરિણામની સાથે સંબંધ માત્ર જાણવાનો સંબંધ છે. પ્રત્યેક સમયે પરિણામ થાય પ્રતિ સમય તેને જ્ઞાન માત્ર જાણે છે, એને કરતું નથી ભોગવતું નથી, માત્ર જાણે છે. જાણેલો પ્રયોગ દેવના શીખ્યા પછી જ્ઞાનીને પ્રતિ સમયે જે પરિણામ થાય છે એ જણાય છે જ્ઞાનમાં, એવો જ એનો સ્વભાવ છે. જ્ઞાન વિતરાગી જ્ઞાન પ્રગટ થયું જાણે છે પર્યાય છે. કેમ કે પર્યાય નું અવલંબન નથી, આશ્રય નથી, અહંબુદ્ધિ નથી, એટલે માત્ર જાણેલું સુધી. ઓલી 11મી ગાથામાં દ્રવ્યને આદરેલું પરિજ્ઞાન થયું, ત્યારે 12મી ગાથામાં પર્યાયને જાણેલું પરિજ્ઞાન થયું. 11મી ને 12મી ની આખી એવી સંધિ છે. ત્રિકાળી સતનું અવલંબન લીધું, ક્ષણિક સત પ્રગટ થાય છે એને જાણે છે બસ. અને એ પણ જે પ્રકારે જે પર્યાયની જે પ્રકારે યોગ્યતા પ્રગટ થઈ છે તે પ્રકારને તે પ્રકારે જ્ઞાન જાણે છે બસ. રાગને રાગ રૂપે, વિતરાગ ભાવને વિતરાગ રૂપે, અતિન્દ્રિય સુખ પ્રગટ થયું એને સુખ રૂપે, થોડુંક માનસિક દુઃખ કે જે રાગનું દુઃખ એને દુઃખ રૂપે જાણે, એમ જે જે ધર્મો જે જે પ્રકારે છે પર્યાયના એને જાણે છે. જાણવાની સ્વભાવ છે બસ, એટલી એની મર્યાદા. 11મી 12મી ગાથાની સંધિ છે. જાણેલું પ્રયોજનમાન છે એ કરેલું નહીં, આદરેલું નહીં, આગુ પાછું કાંઈ નહીં, જાણવું બસ, થાય નહીં જાણવું. પ્રતિ સમયનું પરિણમન એમ, સમયે સમયે જે પરિણમન થાય એ કાળે જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નથી માટે જાણેલું પ્રયોજનવાન. એટલું કહ્યું. 615
વસ્તુ સ્વરૂપમાં તો સહજ નો ધંધો છે, તેમાં વાદ વિવાદ કરે ત્યાં છે.
આ વાદ વિવાદ નો કઈ ધંધો જ નથી, તો આંધળો છે વાદ વિવાદ કરે. વસ્તુ સ્વરૂપમાં તો સહજ નો ધંધો છે, જે વસ્તુનું સ્વરૂપ નાયક છે એને અંતર્મુખ થઈ શ્રદ્ધા જ્ઞાનમાં લેવું એ એનો સહજ ધંધો છે. બાકી કઈ વાદ વિવાદ છે શ્રદ્ધામાં આવ્યા કરે છે, બસ એમાં ઠેર્યા કરે છે, એ તો સહજ થઈ ગયું. અને વાદ વિવાદમાં તો કૃત્રિમ રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ એવું ઉત્પન્ન થશે. માટે વાદ વિવાદ સ્વમત કે પરમત ની આરે તો વાદ વિવાદ કરીશું. તમે જો લક્ષ્મી મળ્યો હોય આત્મલક્ષ્મી, તો ખૂણામાં બેસીને ભવ્યવા કરીશું, એનો ફંફેડો કરીશું.
સ્વીકારતો નથી
નાનકડા સતને સ્વીકારતો નથી. ત્રિકાળ સામાન્ય ભગવાન આત્મા પરિપૂર્ણ કરતા છે એને ક્યારે સ્વીકારી શકે, કેમ સ્વીકારી શકે, ન સ્વીકારી શકે. પર્યાય એક સમયની સત છે, ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત, ત્રણ સત છે. નૈયુક્ષાએ જુઓ તો ત્રણ સત છે, ભેદ થી જુઓ તો એક સત છે, એક સત્તા છે, પણ નય થી ત્રણ સત્તા છે. પૂછીએ છે કે એક સમયનો પર્યાય સત એને જે સ્વીકારતો નથી, એને ફેરવાની બુદ્ધિ ને એને કરતા બુદ્ધિ ને રાખે છે. ત્રિકાળ નાયક ચિદાનંદ આત્મા સત છે, એને ક્યાંથી સ્વીકાર. જ્ઞાનમય હોવાને કારણે નાયક સત અને હેતુ છે. જ્ઞાનમય હોવાને કારણે એનું જ્ઞાન એ સત અને હેતુ, અને જ્ઞાનમય હોવાને કારણે એની જ્ઞપ્તિ જાણવાની ક્રિયા એ પણ સત અને અહેતુ છે. આવા ત્રણ બોલ સત અને અહેતુક માટે દૈવ ગુણ કરીને ત્રણ માટે પ્રવર્તન સારની સ્વસાદ ગાથામાં દૈવ ગુણ સત અને ત્રણે સત. સતનો અર્થ નિરપેક્ષ છે, એકનું હોવું છે માટે બીજાનું હોવું છે એમ નથી. પોતે પોતાનું અસ્તિત્વ પર્યાયનું અસ્તિત્વ પર્યાયથી છે, દ્રવ્યનું અસ્તિત્વ દ્રવ્યથી છે. અસ્તિત્વ એટલે હોવાપણ, હોવાપણ એટલે સત. પર્યાયનું સત સ્વીકારતો નથી એને ત્રિકાળ સતનું સ્વીકાર.
એક બાજુ ત્રિકાળીનું છાબડું બંધુ, બીજી બાજુ ક્ષણિકનું છાબડું બંધુ, જેમ એક બાજુ માલ અને બીજી બાજુ દ્વારદાર, મહત્તા માલની છે.
દ્રવ્યને માલ કહ્યું અને પર્યાયને બારદાન કહ્યું, આમાં એમ કહ્યું. એક બાજુ ત્રિકાળી નું પલ્લું, બીજી બાજુ ક્ષણિક નું છાબડું પલ્લું, એમ એક બાજુ માલ અને બીજી બાજુ બારદાન, મહત્તા માલની છે એટલે કે મહત્તા ત્રિકાળી સ્વભાવની છે, બારદાનની નહીં, એટલે મહત્તા પર્યાયની નથી. પર્યાયનો મહિમા કરવા જાય ને બીજાનો ઉઘાડ દેખીને, હા હા હા, આને તો આટલું બધું જ્ઞાન છે, આને તો આટલી બધી કસાયની મમતા છે, આને તો આટલા ઉપવાસ કર્યા, આને તો આટલા દાન કર્યા, આને તો આટલા શાસ્ત્ર વાંચ્યા, આ તો આટલા માણસે સમજાવી લે છે, એ બધું રેવા દેજે. પર્યાયની મહત્તા કંઈ કરીશું, વિચાર સ્વભાવ મહિમાવન છે, અને મહિમા કર, તારું કલ્યાણ થશે. સસવડા
સતીમાં વ્યવહારથી ક્ષેત્રાંત થાય છે, નિશ્ચયથી પોતાનો ક્ષેત્ર ત્યારે મજબૂતું હશે.
ગતિમાં વ્યવહારથી ક્ષેત્ર થાય છે, એક આકાશના ક્ષેત્રથી બીજા ક્ષેત્રે પદાર્થો જાય છે, આત્માને જળ બધા, પણ તો સંયોગથી જોયે તો ક્ષેત્રાંતર છે, પણ વસ્તુના સ્વભાવથી જોઈએ તો નિશ્ચયથી પોતાનું ક્ષેત્ર ક્યારે પણ છૂટતું નથી. ક્ષેત્રથી ક્ષેત્રાંતર આત્મા થતો જ નથી, પોતાનું ક્ષેત્ર બદલાવતું જ નથી, ક્ષેત્ર બદલતું જ નથી. ક્યાં પ્રદેશી આત્મા એવો ને એવો જ્યાં છે ત્યાં તેવો ને તેવો રહે છે. બોલો તો આકાશની વ્યવહારની સંયોગની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષાએ ક્ષેત્ર બદલતું નથી, સંયોગની અપેક્ષાએ બદલે છે, એટલે વ્યવહારે બદલે છે. કયું? વ્યવહારનું જ્ઞાન કરાયું, બસ વ્યવહારનું જ્ઞાન કરો, નિશ્ચયનો આશ્રય કરો, બસ બે વાત છે. અસંખ્ય શરીરમાં જાય, નાનું મોટું દેખાય છે બેના આકારથી, પણ એનો આકાર જે મૂળ નિયત છે એ કઈ ફરતો નથી. તો એમ પ્રશ્ન થાય કે ભાઈ સિદ્ધ 500 ધનુષની કાયાવાળા અને 7 ધનુષની કાયાવાળા સીધો ક્યાં છે? કૃષ્ણદેવ ભગવાન ને આવી તો એ અપેક્ષાએ એનો એ આકાર નિશ્ચય ખરો કે નહીં? તો કે ના, એ નિશ્ચય આકાર છે જ નહીં. નિશ્ચય આકાર તો એનો નિયત છે, વચનાથી જ છે. એ જે આકાર છે એ તો દેહના સંબંધથી એનો આકાર છે. 500 ધનુષ નું શરીર હતું અને થોડુંક ન્યૂન રહી ગયું છે એ આકાર, અને 7 હાથનો આકાર, એ આકાર એનો છે જ નહીં. અનિર્દિષ્ટ સંસ્થાન કહી ન શકાય એવું એનો આકાર છે, નિર્દેશ ન કરી શકાય, કહી ન શકાય એવા એનો નિયત આકાર છે. પણ નિયત આકાર છે એ વચનાથી જ છે. હવે કેવડી પણ ન કહી શકા એમ એમાં કેવું છે? કર વાણીમાં જો આવત તો શાસ્ત્રમાં આવી જાત. એટલે કેટલીક વાતો એવી છે અને આમાં બહુ હેતુ છે. તો ધ્યાનના કાળે એની આકૃતિ ઉપર નજર જાય તો પર્યાય દ્રષ્ટિ થાય છે, અનુભવ થતો નથી. દસ વર્ષ પહેલા એક મમ્મુક્ષુ આપણા વાંચનકાર છે મમ્મુ, એને મને પૂછ્યું રૂમ ઉપર આવ્યા મને કે સુગાનીજી કે છે કે દેહાકાર ટાંકલો આત્માની, દેહાકાર ટાંકલો. તો એ રીતે ધ્યાનના કાળે દેહ પ્રમાણ આત્માનું ચિંતન કરું કે નહીં? બધું નહીં. તો કે કેમ? વ્યંજન પર્યાય છે, દેહના આકાર વાળો તમે આકાર ચિંતવો એવો એનો સ્વભાવ નથી. દેહ તો અનિયત છે, બધા જુદા જુદા આકારો, આ તો એનો નિયત એક આકાર છે. આકૃતિ આકાર કોઈ પણ ન લેવો ચિંતનમાં, હું એક નાયક ભાવ છું એમ લેવું. નિર્દિષ્ટ સંસ્થાન કહી ન શકાય એવો એનો આકાર, આકાર વિના નથી વસ્તુ. વસ્તુ હોય ને આકાર તો હોય જ, પણ એમ કે લોક પ્રમાણ જયારે થાય છે સમુદઘાત વખતે અસંખ્યાત લોક વ્યાપક થઈ જાય છે. પ્રદેશ કેટલો આકાર કે નહીં એટલો આકાર એનો, એ કહી ન શકાય એવો એનો આકાર. કેમ કે બધા એ પ્રમાણે થતા નથી આત્મા. એટલે એવી વાતો છે કે જ્ઞાયક હું જ્ઞાયક જ છું, બસ એમ જ ચિંતન કરું. ધ્યાનના કાળે આકૃતિ ન લેવી મનમાં. એટલે કે સોગાની જે એમ કહ્યું એ મેં તો એમ, એનો અર્થ એમ છે કે એમાં સાંખ્ય મત આદિનો નિષેધ કરવા માટે કહ્યું છે કે લોક વ્યાપક ફેલાયેલો આત્મા છે એમ નથી. દેહ પ્રમાણ એ પ્રમાણ એટલે દેહમાં રહેલો છે, એની એની બહાર વ્યાપક નથી આત્મા. એમ એટલા પૂરતો એનું હેતુ એટલો છે. દેહ પ્રમાણ દેહમાં આત્મા રહેલો છે, બસ એટલું. દેહનો આકાર ચિંતન કરવો ધ્યાનના કાળે તો પર્યાય દ્રષ્ટિ છે, આકૃતિ એમાં આવી. વ્યંજન પર્યાય દેખાય તો અનુભવ કેવી રીતે થાય? આકૃતિ પ્રકૃતિ વિચારવી જ નહીં. આકાર છે ખરો, નિરાકાર હોવા છતાં આકાર છે. આકાર વિના વસ્તુ ન હોય. હાથી જેવો, કીડી જેવો, મનુષ્યની આકૃતિ જેવો કે ના? એટલે અનિર્દિષ્ટ સંસ્થાનમાં એ સારો ખુલાસો છે. પરિપૂર્ણ આત્માનો સ્વભાવ જ્ઞાન, જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણ. હું જ્ઞાન લઈ છું. મેં આકાર લીધો જ નથી. ચૂંટણીના વિષયમાં જેટલા જેટલા શબ્દો આવ્યા છે એમાં ક્યાંય આકાર નથી લીધો. એક છું, શુદ્ધ છું, જ્ઞાન લખું નહીં છું, પરિપૂર્ણ છું, નિર્વિકલ્પ છું, નિરાલંબી તત્વ છું, એ બધા આવે છે. એમ કઈ એકદમ પેલું શટ સસ્તામાં મળી જાય એમ નથી. એને પૂરો ભોગ આપવો જોઈએ, એટલે કે આત્માની તીવ્ર રુચિ થવી જોઈએ. અને પર પદાર્થ ને પર ભાવની રુચિ સર્વથા છૂટી જવી જોઈએ. ત્યારે એટલો મોટો ત્યાગ હોય ત્યારે આત્માનું ગ્રહણ થાય. થોડો ત્યાગ કરે તો આત્માનું ગ્રહણ થઈ જાય એવો આત્મા નથી. બહુ પાકો જઈ એમ જવાબ દે ને ગરીબમાં, થોડા સાથ રહેવાથી, થોડી કષાયની મનતા, થોડો જ્ઞાનનો ઉભાર, થોડી વાણીનો યોગ, ખલાસ થાય. એ ક્યાં છે? વસ્તુમાં પર્યાય જ નથી. એવી વસ્તુને શ્રદ્ધામાં લેવા જેવી છે. વસ્તુમાં પર્યાય જ નથી એમ. પછી જે પર્યાયથી આત્માનો અનુભવ થાય છે એ પર્યાય આત્મામાં નથી. જે પર્યાય વિષય કરે છે દ્રવ્યને, દ્રવ્યાર્થિકની ચક્ષુ ઉભરે દ્રવ્ય સામાન્યને અવલોકતો, પણ દ્રવ્ય સામાન્યને અવલોકનારી દ્રવ્યાતીત નહીં, એને નહીં અવલોકતો. પર્યાર્થિક ને એની આંખ તો બંધ કરી દ્રવ્યાર્થિક ને વડે સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. એટલે દ્રવ્યાર્થિક નહીં જે વિશેષ છે એ અવલોકે છે સામાન્યને, પણ એ દ્રવ્યાર્થિક નહીં નો અંશ દ્રવ્ય સામાન્ય અવલોકે છે, વિશેષ ને નહીં અવલોકતો. દ્રવ્યાર્થિક નહીં અવલોકતો નથી દ્રવ્યાર્થિક ને, દ્રવ્યાર્થિક નહીં દ્રવ્યાર્થિક ની ને અવલોકે તો દ્રવ્યાર્થિક નહીં નરી એ પર્યાર્થિક નહીં થઈ જાય. પર્યાયમાં તો પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ભાવ ઉતરે, પણ ગુણ ભેદમાં પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ઉતરે. બોલો 252 માં પર્યાય થી ભિન્ન ટેકાણું નથી. આત્મનો નહીં થાય, પર્યાય સહિત જ આત્માને જુએ છે, અને પર્યાય સહિત જ આત્માને જોવો છે. પર્યાય સહિત આત્માને ન જોઉં તો એકાંત થઈ જશે, અસાંખ્યમાં થઈ જશે, નિશ્ચયવાદી થઈ જાય. એમ કરી કરીને પર્યાયને હારે રાખીને જ આત્મા દર્શન કરવા ક્યાંથી થાય? એમાં તો પર્યાય ના દર્શન થશે, દ્રવ્ય સ્વભાવ તો તિરોભૂત થઈ જાય. પર્યાય થી સહિત આત્મા હોય જ નહીં, આત્માને પરિણામ જ નથી. હવે આવી તીખી જયારે વાત એના ખ્યાલમાં આવે એ વ્યવહાર થી જુઓ તો પર્યાય સાપેક્ષ આત્મા છે, પર્યાય થી સહિત છે, આત્મા પરિણમે છે, એ બધા વ્યવહારની ના કથન છે. બીજાના ભાવને બીજાનો કહે. આત્મા પર્યાયથી રહિત હોવા છતાં આત્મા પર્યાયથી સહિત છે એ વ્યવહારનું વચન છે, નિશ્ચયનું વચન નથી. વર્ણાદિથી માનીને પુરુષાંત પર્યંત બધા ભાવો, એમાં કઈ બાકી ન રહ્યું. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, જીવ સમાજ, અધ્યાત્મ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, દયોપલબ્ધિના સ્થાન, કેવળ જ્ઞાન, બધું આવી વર્ણાદિથી માંડીને ગુણ સ્થાન પર્યંત બધા ભાવો વ્યવહાર નહીંથી જીવના કહેવામાં આવ્યા, પણ તેમાંનો કોઈ પણ ભાવ જીવમાં નથી. સર્વજ્ઞ ભગવાને વ્યવહાર કર્યો છે. હો પાછો આ વ્યવહાર ઓલાએ ચીતીએ પ્રશ્ન કર્યો કે આ બધા ભાવો આગમમાં સર્વજ્ઞ ભગવાનના આગમમાં, એમ આગમ તો સર્વજ્ઞ ભગવાનનું જ હોય, બાકી તો છોકરા હોય. સર્વજ્ઞ ભગવાનના આગમમાં આ બધા ભાવો સૂત્રજીમાં, આગમમાં, સિદ્ધાંતમાં જીવના કયા છે? એ વાત તારી સાચી છે, તાવલો ખુશી થઈ ગયો, પણ હમણાં ખોટી કરવી છે મારે વાત, એને ખ્યાલ ના આવ્યો. વાત તારી સાચી છે, રાજી થઈ ગયો, પણ એ બધા ભાવો વ્યવહારથી જીવના કયા છે? પણ તેમાંના કોઈ પણ ભાવ જીવનો છે નહીં. વ્યવહારનું જ્ઞાન કરાયું, ના કે વ્યવહારે પરમાર્થને પ્રતિપાદન કર્યું, એ બુદ્ધું લેવું. અરે એ તો અંગુલી નિર્દેશ કરાયો છે વ્યવહારે, પરમાર્થનું પ્રતિપાદન કરે છે, પરમાર્થમાં લઈ ક્યાં જાય છે. અને એક વાત એવી વિશેષ ક્યાંક ક્યાંક આવી જાય છે, એક નય ચક્ર છે દેવસેનાચાર્ય, એણે 11 ગાથા ઉપર ટીકા કરી છે. વ્યવહાર સઘળો ઉતાર છે, એ ગાથા ઉપર પોતે ટીકા લખી છે, જેમ અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરીને એમને ટીકા કરી છે. એમાં એણે એમ કહ્યું, ઘણો એમાં વર્ણન તો છે, પણ છેલ્લે એણે એમ કહ્યું કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ઉપાધિ છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એ મને લખ્યું જ નહીં. જયારે સમયસારમાં ટીકાકારે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એમ કહ્યું. એ કોના માટે? અનાદિ અપ્રતિભૂત બિલકુલ સમજતો નહોતો, ઘીના ઘડાને પ્રસિદ્ધ હતો, એને માટીનો ઘડો પ્રસિદ્ધ નહોતો, એટલે એને સ્થૂળ વાત કરી. ત્યારે આણે કહ્યું સૂક્ષ્મ વાત, નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી તે પૂજ્ય છે, ઉપાદે છે. આ બે વાત મળે છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એક આચાર્ય ભગવાન કહે છે, બીજા આચાર્ય ભગવાન ભાવલિંગી સંત કહે છે કે નિશ્ચય નહીં કે પરમાર્થનો પ્રતિપાદક. આવી આવી વાતો તો ઘણી શાસ્ત્રો એમાં એને કહ્યું પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે નિશ્ચય નહીંને તો ગ્રહણ કરે છે પણ વ્યવહાર નહીંનો નિષેધ કરતો નથી પ્રમાણ, માટે પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી, નિશ્ચય નહીં પૂજ્ય. રાગ જ જેને પ્રસિદ્ધ છે એની કે રાગી જીવ પેલો આ પાડે, પણ છે તે જ્ઞાનમય છે અને રાગમય નથી. હવે અસદભૂત વ્યવહારથી સદભૂત વ્યવહારને એનાથી નિશ્ચય નહીં એમ ક્રમે ક્રમે લઈ જાય એટલે વ્યવહાર પરમાણ તો પ્રતિપાદક છે એ ચોટી ગયા. બહુ અનંતથી જે ભૂલાવવામાં પડ્યો છે એને ભાઈ આત્માને શોધતા 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 કોઈ પૂરોનો પાકેલો હોય ને એક વ્યાખ્યાનમાં પામી જાય એ વિષય જુદો, એ તો કોક જીવ એવો હોય, બાકી તો અનંતો પુરુષાર્થ છે, સમગ્ર નથી, સાધારણ પુરુષાર્થ નથી. ઘણા ભાવોને નિશ્ચયના લક્ષપૂર્વક વળોટાવો પડશે, વળોટાવો વ્યવહાર. ઘણા પ્રકારનો વ્યવહારનો નિષેધ આવશે ત્યારે એક નિશ્ચય પ્રાપ્ત થશે. કેમ કે વ્યવહારના પ્રકાર ઘણા છે, ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક વ્યવહાર વટકી જાય. દેવસેન આચાર્ય લખ્યું છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સાધી છે. એમ લખ્યું કે વ્યવહાર જે પરમાર્થનો પ્રતિપાદક છે પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, એ ભૂલી ગયા બધા. અહીંયા ચોખ્ખો તો કરી છે, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, એ તો મ્લેચ્છના સ્થાને છે. બરાબર છે, આવું છે. ચાલો આગળ, ક્યાં સુધી આવ્યા આપણે? 618 આવી ગયા. 19
જ્ઞાનની પર્યાય દેહની સાથે સંબંધ રાખે છે, નાયકનો સંબંધ કોઈની સાથે નથી.
બસ એક નાયક ત્રિકાળી સ્વભાવ છે, એને કોઈ લોકાલોકની સાથે જાણવાનો સંબંધ જ નથી. એ જે જ્ઞાનની પર્યાયને છે એને એ સંબંધ છે કે જ્ઞાનની પર્યાય પોતાના સારાની છે, જ્ઞેયના સારાની છે. જ્ઞેય બે પ્રકારે સ્વ અને પર, જ્ઞાન જ્ઞાન છે એ જ્ઞેયના સારાના છે, એટલે જ્ઞેયના બે પ્રકાર સ્વ અને પરને જાણે એટલે જ્ઞેયને જ્ઞાનની સાથે જ્ઞેયને સંબંધ છે. પણ ત્રિકાળી જ્ઞાયક છે એમાં જાણવાની ક્રિયા જ નથી, એ લોકાલોકને ક્યાંથી જાણે, એને સંબંધ નથી. પર્યાય ને બીજાની હારે સંબંધ, નિમિત્ત નૈમિત સંબંધ હોય છે, એનું જ્ઞાન કરાયું. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, મારે કોઈની હારે સંબંધ નથી. એટલે મારી જ્ઞાનની પર્યાય જ્ઞેયની હારે સંબંધ રાખે છે એવો શબ્દ વાપરો નથી. મારી નાની પર્યાય જ્ઞેની સાથે સંબંધ રાખે છે તો રાખો, મારે કોઈની આ સંબંધ નથી એવો શબ્દ નો વાંચો. જ્ઞાનની પર્યાય જ્ઞેની સાથે સંબંધ રાખે છે, બીજો બીજાની આરે સંબંધ રાખે છે તો હું મારે ક્યાં સંબંધ છે. જાણવાના વ્યવહારને છોડાવી દીધો, જાણવાનો જ્ઞેય અને જ્ઞાયક એનો જે વ્યવહાર એ છૂટે ત્યારે આત્મા સ્વજ્ઞેયમાં આવે છે. એમ આપણે 271 કળશનું વ્યાખ્યાન છપાઈ ગયું છે, ઓલી બુક હમણાં ગતિભાઈ છપી, એમાં એમ લખ્યું છે કે વ્યવહારે જ્ઞેય જ્ઞાયકનો જે સંબંધ છે એ જ્યારે છૂટે ત્યારે અનુભવ થાય. આ ભાઈને કહ્યું ગુરુદેવે, આ પ્રત્યક્ષ બેઠા છે ત્યાં સ્વાધ્યાય મંદિરમાં જમીને આર કરીને આટા મારતા, આત્મા પરને જાણે છે એમ અમારે કેવું પડે. શું કહ્યું? કઈ એમ કેવું પડે છે? આત્મા પરને જાણે છે એમ અમારે કેવું પડે છે? આ લોકો કઈ સમજતા નથી, જો એ ન કહીએ ભાગી જાય પાછા, એટલે ઉભા રાખવા માટે કેવું પડે. બાકી એમ છે નહી, જણાય છે તો જ્ઞાન જ નહીં જણાતું નથી એમ કહેવાનો હશે. એ કેવું પડે છે? આટલો વ્યવહાર પણ જ્ઞાનીને ખટકે છે, આટલો પણ જ્ઞાનીને જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર, કરતા કર્મ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી, તો પણ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર એટલો એને ખટકે છે. આત્મા અને જાણે છે એટલો સંબંધ કેવો પડે છે એ ખટકે છે. કેમ કે એ સિદ્ધ કરવા જાય છે કે ઉપયોગ અંદરમાં શુદ્ધ ઉપયોગમાં નથી રહેતો, અરિયંતને જાણે છે એ જાણીને પછી એનું જાણવાનું બંધ કરે છે અને પોતાના આત્માને જાણે છે ત્યારે મોક્ષય થાય. અરિયંતને જાણ્યા કરે તો મોક્ષય ન થાય, પણ સીધો પોતાનું સ્વરૂપ પોતાને ખ્યાલમાં નથી આવતું, એટલે એક નમૂના તરીકે અરિયંતના દ્રવ્યગુણને પર્યાયની જાણ, એને જાણીને પછી મારો આત્મા પણ એના જેવો છે એમ જાણ તો તારો મોક્ષય થશે. પણ જો અરિયંતને જાણ તો મોક્ષય થશે એમ નથી લખ્યું. અરિયંતના દ્રષ્ટિગુણ પર્યાયને જાણીને પછી નિશ્ચયથી પોતાનો મારો આત્મા પણ એના જેવો જ છે એમ આત્માને જાણે ત્યારે મોક્ષય થાય. ભૂલ નિમિત્તની વાત કરી, જે ઉપાદાનને સીધો ખ્યાલમાં લેતો નથી એટલે ખ્યાલમાં આવતો નથી, એટલે નિમિત્ત સામે એવું મૂક્યું છે કે જેવો અહીંયા સ્વરૂપ છે એવું ત્યાં છે, નમૂનો એવો મૂક્યો.
પ્રશ્ન: આ કાળે સત્સમાગમ લાભકારી છે? ઉત્તર: નિશ્ચય પોતાના આત્માનો સમાગમ કરવો તે જ સત્સમાગમ છે અને લાભકારી છે. વ્યવહારથી દેવગુરુ શાસ્ત્ર અને ધર્માત્માનો સત્સમાગમ છે.
પ્રભુલાબેન હળી કાઢીને જામનગર થી આવ્યા છે. પેલો આ પ્રશ્ન થયો એટલે મેં કહ્યું, બાપુ આત્માનો સમાગમ કરવા જોઈએ. આ કાળે સત્સમાગમ લાભકારી છે, આ કાળે પંચમ કાળ છે, પંચમ કાળે સત્સમાગમ બહારનો કઈ લાભકારી ખરો કે નહીં? તો કે વ્યવહારે લાભકારી એમ પણ નહીં જવાબ દીધો, વ્યવહારે લાભકારી છે એમ જવાબ ન દીધો. પેલો ઉત્તર આપ્યો નિશ્ચયથી, નિશ્ચય પોતાના આત્માનો સમાગમ કરવો તે જ સત્સમાગમ છે. અને સત્સમાગમનો ભાવ જ્યારે આવે ત્યારે આત્માની હારે સત સાહેબ ભગવાન ટીકા સત્યનો સમાગમ કર, એનો પરિચય કર, અને એ લાભકારી છે ખરેખર. પછી વ્યવહારથી દેવગુરુ શાસ્ત્રને ધર્માત્માનો પ્રમાતમ છે, હોય છે. હોય છે એનો ક્યાં ના છે, પણ એમાં લાભકારી શબ્દ ઓમાં વાંચો, આમાં લાભકારી શબ્દ ને વાંચો. અમારી સેવા કરો તમારો ભોગ થઈ ગયો એમ આવે. હા, એ કાનજીભાઈ બિચારા ભગત આ બધી વાતો કરતો હતો. એટલે છે કારણે ભટકો, ભટકા તો ભટકા, પણ ઘરની ઘર વખરી વેચી, કુણું વેચી, અને બધા મહારાજોને જમાડે ને બસો બસો માણસ મહેમાન આવીને જમાડે, આવ ઘર ખાલી કરી લે. ત્યાં ઘણી વાતો વિચારે, પણ એમાં આ વસ્તુ મળી ગુરુદેવને ભટ્ટો થયો. એ તો ઊંડા સંસ્કાર લઈને ઘણા જીવો ભાઈ ગુરુદેવ ના પ્રતાપે સતના ઊંડા સંસ્કાર નાખી અને જાય છે. એ તો ક્રમે ક્રમે કરીને ખરેખર ઉન્નતિ કાળ હજી આવી ગયો છે. ઉન્નતિ કાળ એનો પૂરો થાય છે, ઉન્નતિ કાળમાં કારણ કાર્યની એવી શૃંખલા ઉત્પન્ન થાય છે. મોક્ષ થવાનો જીવને હોઈએ એના પૂરો ભાવમાં એની કારણ કાર્યની શૃંખલા કોને અનુભવ હોય છે, સમ્યક દર્શનને અનુભવ હોય છે. આપણે મોક્ષ લઈએ છીએ, મોક્ષને અનુકૂળ પૂર્વની પર્યાયોનું એની શૃંખલા જે થાય છે સરું, એ કારણકારીની શૃંખલા, પૂર્વ પર્યાય કારણ, ઉત્તર પર્યાય કાર્ય, વ્યવહારે એ પ્રકારે એની શૃંખલા ચાલુ થાય છે. એ પહેલામાં પહેલી ભૂમિકામાં એ એવો એક પ્રકાર ભજે છે કે ખોટા દેવગુરુ શાસ્ત્રના યોગમાં એ છૂટી જાય છે, સાચા દેવગુરુ શાસ્ત્રના યોગમાં. એનું પહેલું પગલું આ છે, એની કારણ કાર્યની જે શૃંખલા થાય છે એમાં એનું વ્યવહાર જ્ઞેય ફરી જાય છે. વ્યવહારે જ્ઞેય જે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર હતા, એ વ્યવહારે જ્ઞેય એને સાચા દેવ સાચા ગુરુનું શાસ્ત્ર સાથે એના જ્ઞાનની પર્યાયના કાળક્રમમાં સાચા નિમિત્તો નો પ્રતિભાસ થવા મળે છે. એટલે જ્ઞેય બદલી જાય છે, વ્યવહાર જ્ઞેય બદલી જાય છે, અને પછી નિશ્ચય જ્ઞેય બદલે ત્યારે અનુભવ થાય. સહજ એ સ્થિતિ છે. ગાંધીભાઈ ની આપણે વાત કરી એ બધા ઊંડા સંસ્કાર લઈ. અંદરથી જેને હકાર આવે, હું નિષ્ક્રિય ને પરિપૂર્ણ છું, આ કરવું મારા સ્વભાવમાં જ નથી. પરમાર્થે તો પર્યાયને જાણવા રોકાવું એ પણ મારો સ્વભાવ છે. મારા જ્ઞાનનો સ્વભાવ તો અભેદપણે આત્માને જાણે એમાં ઠરે, એ પરમતીનું નામ છે. 621 પરિણામ મારું ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું, મેં તો શું તારી મસ્તી પ્રભુ આજની મસ્તી એ વાત કરે. હું ધ્યેય રૂપ છું, પરિણામ મારું ધ્યાન કરે છે. હું આત્માનું ધ્યાન કરું છું એમ નહીં, પરિણામ મારું ધ્યાન કરે તો કરો. શબ્દ છે પરિણામ મારું ધ્યાન કરે તો કરો, કરે તો ઠીક, પરિણામ મારું ધ્યાન ન કરે ને બહાર રખે તો પણ મને મારામાં ક્યાં કઈ વધઘટ થાય છે? મારું ધ્યાન કરે પરિણામ તો મારામાં કઈ વૃદ્ધિ થાય, ને પરિણામ ધ્યાનથી ચૂત થાય તો મારામાં કઈ ઘટી જાય, એવું છે? પરિણામ જે દુઃખરૂપ છે એ પ્રકાર કરે છે, શુભ અને અશુભ બંને ભાવો આક્રો છે અને એ આકુરતાને ઉપજળ ઉત્પન્ન કરનારા છે, એવું જે આગમનું વચન છે એને એમ કે છે કે તમે પ્રેક્ટિકલ થાઓ, તમે વેદનથી સિદ્ધ કરો કે આશ્રવો દુઃખરૂપ છે કે સુખરૂપ, જુઓ તમે અનુભવ કરો, ભગવાનની પૂજામાં બેસી જાઓ, અડધી કલાક, કલાક, બે કલાક, ત્રણ કલાક, કાં વ્યાખ્યાન સાંભળવા બેસો, ગુરુદેવ કે આજે તો મારે 5 કલાક વ્યાખ્યાન આપવું છે, અને જ્યાં કલાક બે કલાક થઈ ત્યાં એને થાક લાગે છે, શુભ ભાવ છે ને શુભ ભાવ એમાં થાક લાગે, પૂજામાં થાક લાગે, એ વેદન થી સિદ્ધ થાય છે કે શુભાશુભ ભાવ દુઃખરૂપ છે, થાક એટલે દુઃખ, વેદન થી સિદ્ધ થાય છે, એ વેદન ની મુખ્યતાથી વાત કરી. જેમાં થાક લાગે તેને હે જાણો, હે પ્રભુ તમે આ શુભ ભાવ એને માં તો તમને થાક લાગે છે એને કેમ તમે ઉપાદે જાણો છો? જે પરિણામમાં દુઃખ થાય, જે પરિણામના ફળમાં દુઃખ લાગે એ હે જાણો, તમે જેમાં થાક લાગે તેને હે જાણો. હવે કે છે શુભ અને અશુભ બંને પ્રકારના ભાવમાં થાક લાગે છે, શુદ્ધ ભાવમાં થાક નથી, વિકરાગ ભાવમાં થાક, પર્યાય ને પર્યાય ના સ્થાનમાં. પછી બે વાત કરી ને બે વાતને પછી એવી રીતે હંકેલે છે કે પર્યાય ને પર્યાય ના સ્થાનમાં રહેવા દો, થાક લાગે એને પર્યાયમાં રહેવા દો, અને માં થાક ઉતરતો એને પર્યાયમાં રહેવા દો. એક ને યાદ કર્યો પાછ બે નું જ્ઞાન કરાવ્યું, જ્ઞાન કરાવ્યું રાગ ને વિતરાગ ભાવ, રાગ માં દુઃખ ને વિતરાગ ભાવ માં દુઃખ નથી, આક નથી દુઃખ છે, બે નું જ્ઞાન કરાવી પર્યાય ને પર્યાય ના
થાય,
નકર તો અટકી જાય,
એમાં ના અટકે. પોતાની સ્વાભાવિક શક્તિ ને ભૂલેલો છે, જે રીતે અજ્ઞાની ને પરિણામ ની પકડ છે પોતાની શક્તિ ને ભૂલી જાય છે.
પોપટ ભૂંગળી માં ઊંધો થઈ જાય છે, ભૂંગળી માં ભૂંગળી પકડી રાખે છોડતો નથી. હવે જો ભૂંગળી ને છોડે એ પોપટ તો ઉડવાનો સહજ સ્વભાવ છે, પડવાનો સ્વભાવ નથી, ઉડવાનો સ્વભાવ છે. છોડે તો પડે એમ નથી, એમ રાગાદીની ને પરની મમતા છોડે તો પડે નહીં પણ ઉડી જાય. એમ કે રાગને મારો છે એમ પકડ છોડી દે, હવે દેહ મારો છે એ પકડ છોડી દે, એ ભૂંગળીને પકડી રાખ્યું છે છોડી દે, હું તો પડી ગયો હાવ, હું દે માથે લટકાવું. સહજ સ્વભાવ છે, થોડે તો ઉગવાનો સહજ સ્વભાવ છે, પોતાની સ્વાભાવિક શક્તિને ભૂલેલો છે. પોપટ પોતાની ઉડવાની સ્વાભાવિક શક્તિને ભૂલેલો છે. તે રીતે દ્રષ્ટાંત પૂરો થયો. તે રીતે અજ્ઞાનીને પરિણામની પકડ છે. ઓલે ભૂંગળી પકડીને ઊંધો પડ્યો અને પરિણામને પકડી રહેતા, કે પરિણામથી રહીત આત્મા હોય જ નહીં તો સંખ્યમાં થઈ જાય. ઉત્પાદિથી રહીત હોય નહીં, પર્યાયથી રહીત હોય નહીં. પર્યાયની પકડ વાળાનું વચન છે, એને પર્યાયની પકડ છૂટતી નથી. પર્યાય ન છૂટે, પર્યાયની પકડ છૂટી જાય. પર્યાયની પકડ છોડવાની છે. પોતાની સ્વભાવે તે રીતે અજ્ઞાનીને પરિણામની પકડ છે. દ્રવ્યને પકડ્યું નથી, પરિણામની પકડ છે. પરિણામ અહમ બુદ્ધિ કરે છે, સ્વામી બુદ્ધિ છે, કરતા ભોગતા બુદ્ધિ છે. પોતાની શક્તિને ભૂલી જાય છે. પરિણામને શ્રદ્ધામાં પકડ્યો આત્મા પડે તો દ્રવ્ય સ્વભાવ તિરોભૂત થઈ ગયો. આત્મા ના આવ્યો એ ભૂલ થઈ ગઈ. 624
સમ્યક દ્રષ્ટિને રાગ પ્રત્યે ઠીક છે, મુખ નથી. હું તો સદા અંતર્મુખ છું, મારે વિકલ્પ સાથે સંબંધ નથી. તો બીજાની શું વાત? આત્મા જ નિજ વૈભવ છે.
સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવને રાગ પ્રત્યે પીઠ છે, એટલે કે રાગ પ્રત્યે ઉપેક્ષા છે. મુખ નથી એટલે એની અધિકતા નથી, એમાં આત્મબુદ્ધિ નથી. હું તો સદા અંતર્મુખ છું, સદા ત્રિકાળ અંતર્મુખ છું. અંતર્મુખ થવું છે એમ નહીં, હું તો ત્રિકાળ સદા હંમેશા અંતર્મુખ ભગવાન આત્મા છું. મારે વિકલ્પ સાથે સંબંધ જ નથી. કહે કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, જ્ઞાતાગ્નિ સંબંધ નથી, મારે કાંઈ સંબંધ નથી. હવે વિકલ્પની સાથે સંબંધ નથી તો બીજાની શું વાત? આત્મા જ નિજ વૈભવ સ્વરૂપ છે. મારો વૈભવ તો ત્રણેકવાર મારી પાસે ભરેલો છે, મારે વિકલ્પનું શું કામ છે? વિકલ્પ પ્રત્યે પીઠ છે, મુખ નથી, એટલે એની સન્મુખતા નથી, એનો આશ્રય નથી. વિકલ્પનો આશ્રય દ્રવ્યનો છે, એટલે વિકલ્પથી વિમુખ છે. પરદ્રવ્યથી વિમુખ છે આવે છે. 625
હું પરિણામથી શૂન્ય છું એવું જોર આવવું જોઈએ.
આ મૂળ વાત છે. પરિણામથી આત્મા શૂન્ય છે, પરિણામથી રહિત છે, પરિણામથી ખાલી છે આત્મા. પરિણામનો આત્મામાં અભાવ છે. ત્રણ શબ્દ 320 કાથામાં આવે છે. શૂન્ય પણ આવે છે, અભાવ આવે છે, રહિત આવે છે. બંધ મોક્ષના પરિણામથી રહિત, બંધ મોક્ષના પરિણામથી શૂન્ય અને બંધ મોક્ષના પરિણામનો અભાવ, ત્રણ શબ્દ એમાંથી આ એક શૂન્ય શબ્દ આવ્યો. એવું જોર આવવું જોઈએ અંતરમાંથી. એટલી ધારણા જ્ઞાનમાં રાખવાનો કોઈ અર્થ નથી. ધારણા સુધી તો પહોંચ્યો, રહીત છું, પરિણામથી રહીત છું, ત્યાં સુધી તો પહોંચે છે. જોકે ત્યાં સુધી પહોંચનારા જીવો પણ વિરલા. પરિણામથી સહિત છું એમાં અટકનારા બધા અજ્ઞાન, પણ પરિણામથી રહીત છું એવા નિશ્ચયના પક્ષમાં જો આવે તો એને અવકાશ છે અનુભવવા માટે. પણ પરિણામથી સહિત છે આત્મા એમ જો શ્રદ્ધા જ્ઞાનમાં રાખે તો એને તો અવકાશ જ નથી, એને વ્યવહાર નથી પણ વ્યવહારનો પક્ષ છે. પણ પરિણામ માત્રથી ઉભીન છું, રહીત છું એમ જો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય એને ભલે વિકલ્પવાળી અવસ્થામાં પણ એ આવે તો એને નિશ્ચયનો પક્ષ કહેવાય. પણ એ પક્ષમાં પણ પક્ષાતિક્રમ થાય એવો અપૂરો પક્ષ આવે તો પક્ષાતિક્રમ થાય. સામાન્ય પક્ષ આવે તો પરિણામથી સહિત છે આત્મા એને તો અવકાશ જ નથી, એ તો વ્યવહારના પક્ષમાં પડેલો. કેમ કે પરિણામથી સહિત આત્મા માને છે એટલે પરિણામને મારા માને છે, પરિણામને મારા માને છે, પરિણામને હું કરું ને પરિણામના ફળને હું ભોગવું, પરિણામ સહિત આત્મા માન્યો ને, એ તો વ્યવહારનો વિષય છે. ઉત્પાદનથી સહિત આત્મા એ વ્યવહારનો વિષય છે. પણ ઉત્પાદનથી પરિણામ માત્રથી શૂન્ય છું એવો મારો ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે, મારામાં પરિણામ જ નથી. હા, એવો જો પક્ષ આવે અને એ પક્ષ આવ્યા પછી વારંવાર જો એનું ઘૂંટણ સહજપણે વધતું જાય તો એને કોઈ અપૂરો પક્ષ પણ આવી જાય. પેલા ઉપર ઉપરથી આવે ને પછી અંદરમાંથી આવે, પછી અનુભવ થાય. એવી વાત છે. જે અપૂરો પક્ષ છે ને પૂર્વે કદી નહી આવેલો એવો પક્ષ, એમાં અવ્યક્તપણે વિભક્ત થઈ ગયો એવું છે. રાગથી એનું દ્રવ્ય જુદું પડી પણ સમયગત નથી ઈચ્છું હજી. અપૂર્વ પક્ષ આવ્યા પછી લાંબો ટાઈમ સમ્યક દર્શનમાં જાય નહીં, એનું નામ અપૂર્વ પક્ષ. શુદ્ધનીનો પક્ષ છે ને, એ શુદ્ધનીનો પક્ષ આવ્યો હતો કે જ્યાં સમ્યક દર્શન થઈ ગયું એમ પંચાધ્યાય કરતા એ કહ્યું. બોલો. ચિરમ અચિરમ થોડા કાળમાં, લાંબા કાળમાં પણ એનો અનુભવ થશે એમ એવો નૈગમ નહીથી એને કહી દીધું. સમીક થઈ ગયા એ અપૂર્વ છે. ઈ જે છે ને અવ્યક્તપણે આત્માને રાગ એ જુદો પડી જાય. વ્યક્તપણે પ્રત્યક્ષ તો અનુભવ કરે ત્યારે એકતા બુદ્ધિ તૂટે. પાણીનો પરપોટો છે, આમ જરાક લાગે કાચનો એ કોકો નથી, પાણીનો પરપોટો છે. ફૂટી જાય ફટ રાગને હાથમાં ભીન પડી. એટલે જે શુદ્ધનીનો ઉપદેશ જ વિરલ છે એ વાત સાચી છે. શુદ્ધનીનો ઉપદેશ વિરલ છે એટલે શુદ્ધનીના પક્ષમાં આવે ક્યાંથી ને પક્ષાતિકરણ થવાનો અવકાશ ક્યાંથી? વ્યવહારનો જ ઉપદેશ ત્યારે બધું. આ તો કોઈ અછેરું થયું પંચમ કાળમાં આ પુરુષનો જન્મ એવી વસ્તુ છે. સેંકડો જીવો હજારો જીવોની લાયકાત પાકી ગઈ એટલે એનો જન્મ આવ્યો. કાળક્રમે ઘણા જીવો જશે, આના શિષ્યો ઘણા જીવો. એવો બનાવ બની ગયો કુદરત. આ ધારણા છે આગળની વાત, આ તમારે સમજી લેવાનું બધું. ધારણા છે આગળ છે ને, આવે એવો આવી જાય છે સહજ. એના કાળક્રમમાં એ પ્રકારે કારણકારીની શૃંખલા શરૂ થાય છે. ધારણા વાળાને સંતોષ હોય, અપૂર્વ પક્ષ વાળાને સંતોષ ન હોય એનું કેન્દાણ. સમજ સંતોષ થઈ જાય. અને જેને સમ્યક દર્શન થવાનું હોય એની પહેલા જે પક્ષ આવ્યો, યથાર્થ પક્ષ, અપૂર્વ પક્ષ, અપૂર્વ નહીં આવે એને ઊંઘ ઉડી જાય, એને સંતોષ ન થાય. એનું લક્ષણ છે. એ બેન એવું છે કે વચનાતીત છે, હું હા એ કેમ પાડું ને ના એ કેમ પાડું? એમાં લખ્યું છે પંચાધ્યાય કરતા એવો આ લખ્યું છે પાઠ છે કે ભાઈ આ શિષ્ય કે છે કે પણ અપૂર્વ પક્ષ આવે એની વાત તો કઈ કરો. તો કે નિર્વિકલ્પ વત છે, વચનથી અગોચર છે અને કેવળ અનુભવ ગમ્ય છે. આમ ત્રણ શબ્દો મૂક્યા, સમ્યક દર્શન તો વચનથી ગોચર અને અનુભવ ગમ્ય પણ છે. આ તો કેવળ અનુભવ ગમ્ય છે, એ જ જીવ જાણી શકે, બીજો જીવ ન જાણી શકે કે આ હે ને ઉપાધિનું પરિણમન થઈ ગયું, કહી ન શકાય એવી વચનાતીત વાત. એમાં લખ્યું છે વચનાતીત, વચન અગોચર, નિર્વિકલ્પ વત, નિર્વિકલ્પ થયો નથી, નિર્વિકલ્પ વત જેવી સ્થિતિ એની, અને કેવો અનુભવ ગમ્ય, ત્રણ શબ્દો હોય જે અમરચંદ્ર આચાર્ય કહ્યું છે કે અરે એક વખત ચૈતન્ય સ્વભાવનો તું અભ્યાસ કર તો વધારે વધારે 6 મહિને તને સમી ગયું. બોલો એને મુદત મારી અને પંચાધ્યાય કરતા એ મુદત ન મૂકી, એટલો બે માં ફરક એટલું કહ્યું. અને બીજું જે મોક્ષમાં પ્રકાશ કરતા એ કહ્યું અને ગુરુદેવે પણ કહ્યું છે, બે પુરુષે કહ્યું છે કે ઊંડા સંસ્કાર તું નાખ તો આ ભાવમાં નહીં તો પછીના ભાવમાં પણ તને પ્રાપ્ત થશે. એ મોક્ષમાં પ્રકાશ કરતા પણ એ વાત કરી, કદાચિત થઈ તો આભોમાં જશે પણ કદાચિત આ ભાવમાં ન થાય તો કોઈને બીજા ભાવે પણ અનુભવ થાય. બેન એટલે
નિશ્ચયનો પક્ષ રસનું પ્રથમ પરિણતિ ની અંદર આત્મા રસુદનું ભય એટલું વધે છે, કેવડી ભગવાન જાણે છે કે આજે અનુસારમાં
એટલે મેં એ ઉપાધિની વાત કરી છે એમાં જવાબ ના આપ્યો. પછી કાલ ધ્યેય તત્વ યાદ જ નહીં થયો, ધ્યેય તત્વ છે જ નહીં, એવી છે તેને મળતી છે. વચન થી અગોચર છે, કેવળ અનુભવ ગમ્ય એવો શબ્દ વાત, કેવળ અનુભવ એ આત્મા જાણી શકે. એ આત્માને પૂછો કે એનું લક્ષણ શું તો એને છુપાવવું નથી પણ કહી શકે નહીં. અને સમ્યક દર્શન થયું તો એ કહી શકે કે અતિન્દ્રિય આનંદ આવે એ એનું લક્ષણ છે. સમ્યક દર્શનનું લક્ષણ કહી શકાય, સમ્યક દર્શનનું લક્ષણ તો કહી શકાય છે કે પ્રત્યક્ષ અનુભવ થયો આનંદ વેદાનો, એ તો લક્ષણ છે. પણ આનું લક્ષણ નથી કે ભાઈ હર્ષ આવી ગયો, રોમાંચ ઉઠી ગયા, કાંઈ લક્ષણ નથી. લેવા દેજે, કાંઈ લક્ષણ માંદિશમાં એને, કાંઈ લક્ષણ માંદિશમાં એને, એવું છે. ગુરુદેવે તો યાદ કર્યા, એકલો સ્વભાવ 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 સ્વભાવને યાદ કર્યા કરે બસ. વિભાવને ભૂલી જા, ઉપાદેય છે એ ભૂલી જા, હે છે વિભાવ એવો વિચાર કરીમાં ભૂલી જા, વિભાવ જ્ઞેય છે જ્ઞાનનું એ વિચાર કરીમાં. શું કહ્યું? વિભાવ જ્ઞાન નું જ્ઞેય છે, એના બાના નીચે પણ એને વિભાવ યાદ કર્યો. એ છે એના બાના નીચે પણ લખ તો યાદ ગયું. ફરિયાદ થી ન્યાય સર્વથા બંધ કરવાનું કહ્યું, એમાં બધું આવી ગયું. થઈ ગયો ટાઈમ, ક્યાં સુધી આવ્યો આપણે? હા, 225 ત્યાં પૂરો છું. પરિણામ થી શૂન્ય છું એવું જોર આવવું જોઈએ. આ એના ઉપર આવ્યું 225. આજે 13 થયા. પરિણામ થી શૂન્ય છે. ધારણામાં સંતોષ છે બે, ઓમાં ઓલા જીવ ને સંતોષ નથી. જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી એ સંતોષ નથી. સંતોષ છે, અટક છે. હવે ધારણા સુધી તો અનંત વાર આપી છે. આત્મા ભિન્ન ને રાગ ભિન્ન, આત્મા શુદ્ધ જ છે, અશુદ્ધ છે જ નહીં. ધારણા સુધી તો અનંત વાર આવી ગયું.
ધારણા
આપણે સોનગઢમાં એનો અનુવાદ શું છે એમાં લખ્યું છે ગુજરાતીમાં, આ જીવને થોડા કાળમાં તમે થવાનું છે માટે એમ કે છે કે સમય થઈ ગયું. મૂળમાં એમ કહ્યું સમય થઈ ગયું, એનો ખુલાસો કરવો પડ્યો. સમય તો થયું નથી, થયું છે એમ કેમ લખવું? પંચાધ્યાય કે થોડા જ કાળમાં અવશ્ય સમયને પામશે એમ ગણીને સમય થઈ ગયું. એ ત્રણ પ્રકારના સંકેત શ્રીમદજીએ પણ લખ્યા, સાચા દેવગુરુ શાસ્ત્રના યોગમાં આવી ગયો. આ ગુરુ ની વાણી સત્ય છે, આ હાથી સંગીત થઈ ગયું. વ્યવહાર એ વ્યવહારનો પેલો પ્રકાર, અને બીજો વ્યવહારનો પ્રકાર વાણી સાંભળીને એના વાક્યને અંદરમાં વિકલ્પમાં જ્ઞાનમાં પકડે અને ભેદ જ્ઞાનની કળામાં આવ્યો હોય. પછી ત્રીજો એ બે વ્યવહાર ચલો નિશ્ચય એમ ત્રણ પ્રકાર. અરે સ્વભાવ ઘૂંટાય ને સ્વભાવની અધિકતા આવે એને સમય થાય જ નહીં, સમય ની ચિંતા નથી. થાય સ્વભાવ, સ્વભાવ વારંવાર સ્વભાવ જ અધિક લાગતો હોય કોઈ ચીજ પર તો જગતમાં અધિક છે નહીં. આત્મા સિવાય કોઈ ઉત્કર્ષ કરતું બધા ઘણો ખુલાસો કરી ઢગલા પર.